પ્રવચન નંબર 378 તારીખ 11/10/87 49 મિનિટ નિયમસાર ગાથા 41
અને સોનું એ તો બે જુદા જુદા પદાર્થો છે, સોની જુદો અને સોનું જુદું, એ તો જગતના જીવને ખ્યાલમાં આવે. પણ અહીંયા તો સુખ વાત કહેવા માંગે છે કે જેમ સોનામાં ભેરશેર હોય કંઈ તાંબાનું કે ચાંદીનું, એવો જે ભેરશેરનો ભાવ સોનાથી વિરુદ્ધભાવ વિકૃત ભાવ જુદા પ્રકારનો ભાવ, એ પણ સોનામાં એનો અભાવ છે. સોનામાં ત્રાંબાનો અભાવ છે, રામું બેડવું હોય કે ચાંદી બેડવું હોય તો પણ એ સોનાના મૂળ સ્વભાવમાં એ ત્રાંબાની રતાશનો અભાવ છે. અને સોનાની મૂળ સ્વભાવ પીળો છે એમાં ચાંદીની સફેદ ભાવનો અભાવ છે, કેમ કે એ તો વિરુદ્ધ જાતના ભાવ છે. તો એ ભાવનો તો સોનામાં અભાવ છે. આગળ વધીને હવે એના કરતા એક સુખું વાત કહેવા માંગે છે કે સોના જેવા જ સોનાના પરિણામ પીળા થાય અને એ પરિણામ સોનાના પણ કહેવાય, પણ એ પરિણામ સોનાના પરિણામનો પણ સોનામાં અભાવ છે. સોનામાં સોનાના પરિણામ નથી. સોનું દ્રવ્ય કહેવાય અને એના જે ઘાટ થાય, એક બે ત્રણ ચાર પાંચ જુદા જુદા ક્રમે ક્રમે ઘાટ થાય, એ જે પરિણામ કહો, પર્યાય કહો, હાલત કહો, દશા કહો, એનો સોનામાં અભાવ છે. સોનું એકરૂપ છે તેને પારિણામિક ભાવ કહેવાય. સોનું પોતાના સ્વભાવને છોડતું નથી. અને જે બીજા ચાર ભાવ થયા, ભેળસેળવાળો ભાવ, ઓછા ભેળસેળવાળો ભાવ, ભેળસેળ વગરનો ભાવ, એ બધા જે ભાવો પ્રગટ થાય છે નવા નવા, એ પરિણામનો સોનામાં અભાવ છે. એમ આ સોના સુવર્ણ સમાન શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મામાં ચાર પ્રકારના જે પરિણામ કયા, એ પરિણામનો આત્મામાં અભાવ છે. આત્મામાં એ પરિણામ નથી, છતાં એ પરિણામને તું સારા માની લો છો અને એમાં મમતા કરી લો છો, એ મિથ્યાત્મ અજ્ઞાન અને સંસારનું કારણ છે. કહેવાય જીવના પરિણામ, પણ એ જીવ નથી. શરીર તો જીવ નથી, આ પ્રકારના કર્મ તો જીવ નથી, પરાશ્રિત રાગ પણ જીવ નથી, પણ સ્વાશ્રિત વિકરાગ ભાવ પ્રગટ થાય. ગમે જ્ઞાન ચારી પ્રાણી માર્ગ એ પરિણામ આત્માના કહેવાય, જીવના પરિણામ કહેવાય, પણ એને જીવ ન કહેવાય. સોનાના પરિણામને સોનાના પરિણામને સોનાના પરિણામ કહેવાય, પણ એને સોનું ન કહેવાય, કેમ કે એનો તો નાશ થઈ જાય છે અને સોનું તો રહી જાય છે. એટલે સોનાના પરિણામ સોનું હોય તો સોનાના પરિણામનો અભાવ થતા સોનાનો નાશ થઈ જાય પણ થતો નથી. માટે સોનાના પરિણામ પણ સોનામાં નથી, નાતી પણ છે, અભાવ છે. એવી શુક્રવાર આચાર્ય ભગવાન અજ્ઞાની પ્રાણીઓને સમજાવે છે કરુણા કરીને કે તારામાં ઉત્પન્ન થતા પરિણામ તારા નથી. દેહ તો તારો નથી, પુત્ર પુત્રી તો તારા નથી, મકાન મોટર ઝવેરાત તો તારું નથી, પણ તારામાં ઉત્પન્ન થતા જે પરિણામ થાય છે, પ્રગટ સમયે સમયે પરના આશ્રય રાગ થાય, સ્વના આશ્રય વિતરાગ ભાવ થાય, એવા બે પ્રકારના પરિણામ. પરના આશ્રય પુણ્યને પાપના પરિણામે તારા નથી, એ શુભ અને શુભ ભાવ તારો નથી, તારો તો એનાથી ભિનશુદ્ધ આત્મા તારો છે. માટે પુણ્યને પાપના પરિણામમાં મમતા છોડી દે, એ પરિણામ મારા છે એવી મિથ્યા બુદ્ધિ છોડી દે. જ્યાં સુધી એ પરિણામમાં મમતા છે ત્યાં સુધી એને ચાર ગતિનું દુઃખ આવી પડશે. જ્યારે એ મમતા છોડી દેશે, પરિણામ મારા નહીં પણ પરિણામથી ભિન્ન જ્ઞાનમય દર્શનમય શુદ્ધાત્મા એ મારું ચિત્ત છે. આ જગતમાં મારી વસ્તુ શું છે એ શોધી કાઢો. આ જ્ઞાનીઓ એ જગતના જીવોને માર્ગદર્શન આપે છે. હે ભવ્યાત્માઓ, તમે વિચારો કે આ જગતમાં મારી વસ્તુ શું છે, શોધી કાઢો. તમને મળી જશે. શું મળશે? તમારો શુદ્ધાત્મા મળશે તમને. શુદ્ધાત્મા એ મારી ચીજ છે. બાકી બધા સંયોગ ભાવ છે, એ તો નાશપાન છે, એ કોઈ ચીજ મારી નથી. તમને મળશે એમ. અહીંયા ચાર વિભાવ સ્વભાવો અને ચાર પ્રકારના વિશેષ પર્યાયો ભાવો, એનો આત્મામાં અભાવ છે. જેનો જેમાં અભાવ હોય એ ભાવને આત્મા કરી શકે નહીં ને ભોગવી શકે પણ નહીં. જેમ કે આત્મામાં દેહનો અભાવ છે તો આ દેહની ક્રિયાનો આત્મા કરનાર નથી, કરી શકે નહીં. અભિમાન ભલે કરે કે હાથને હું હલાવું છું, પણ હાથને આત્મા હલાવી શકતો. હલતા હાથને જાણે પણ હલતા હાથને હલાવે નહીં. એમ થતી પર્યાયને જાણે પણ થતી પર્યાયને કરે નહીં. પર્યાય એટલે દશા, હાલત, પરિણામ. પર્યાય પર્યાય એટલે પરિણામને પર્યાય કહેવાય. દ્રવ્ય શું, ગુણ શું ને પર્યાય શું, એ અમારા ઝવેરીભાઈની ઈચ્છા થઈ કે કંઈક ક્લાસ ચાલે તો સારું, અમને કંઈક શબ્દનું જ્ઞાન મળે. અમને આ પ્રકારનો અભ્યાસ નથી. આમ તો ધાર્મિક વિચારના બધા છે, પણ આ પ્રકારનું પદ્ધતિસરનું કોઈ ખ્યાલ નહીં, એટલે એની ભાવના થઈ કે દ્રવ્ય શું, ગુણ શું ને પર્યાય શું. હવે જૈનમાં જન્મો, જૈન કુળમાં બધે દ્રવ્યગુણ પર્યાયને કાંઈ ખબર નહીં. એટલે પોતાને જ ખબર નહીં, પોતે દ્રવ્યરૂપ છે, પોતે ગુણરૂપ છે, અને પોતામાં પરિણામ પણ સમયે સમયે ખ્યાલ કરે છે. એવું પોતાનું સ્વરૂપ છે. આત્મામાં દેહ તો નથી, મકાન તો આત્માના દ્રવ્યગુણ પર્યાયમાં નથી. આ આત્મામાં શું છે ને શું નથી એની ખબર નથી. અને શું મારું અને શું પારખું એની ખબર નથી. એ વાત કહે છે કે આ ચાર પ્રકારના ભાવો તારા નથી. મમત્વ છોડી દેતો, જેવું મમત્વ છૂટ્યું એટલે એનું સ્વામીપણું છૂટ્યું, ધણીપણું છૂટ્યું. એ પરિણામ મારો સ્વ અને હું એનો સ્વામી, એમ પરિણામની સાથે સ્વ સ્વામી સંબંધ ન હોવા છતાં સ્વ સ્વામી સંબંધ માનવો તેને પરમાત્મા અજ્ઞાન કહે છે. પરિણામ છે એ પર છે, અને એનાથી ભિન્ન આત્મા તે સ્વ છે, અને એ સ્વનો જ હું સ્વામી છું. પરિણામનો સ્વામી નથી. સ્વામી એટલે ધણી, માલિક. હવે પોતામાં ઉત્પન્ન થતા પરિણામનો માલિક આત્મા નથી. એનો માલિક જો આત્મા થઈ શકે નહીં, એનો માલિક થવું તો અજ્ઞાન થઈ ગયું. તો મકાનનો માલિક માને તો એ તો મોટું અજ્ઞાન છે ને. અને શરીરને મારું માને તો મોટું અજ્ઞાન છે. શરીર તારું નથી ભાઈ. આંખ કાન ને નાક તારા નથી, હાથ તારો નથી, એ કેમ ગળે ઉતરે? ગળે ઉતરે તો ધર્મ થાય, ચૂકી થાય. બાકી પારકા ભાવને અને પરદેવને પોતાનું માને તો ત્યાં સુધી તો અજ્ઞાન વિખ્યાત છે. એ અહીંયા અપૂર્વ વાત કરે છે. એક શાસ્ત્રનું વચન છે, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્ય દ્રષ્ટિ. આવું એક આગળનું ટૂંકું વચન છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એટલે શું? પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, આવું એક વચન છે સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખે નીકળેલું. ભગવાન મહાવીરની દિવસની છૂટી ગૌતમ ગણધરે ઝીલું, એમાં ગૌતમ ગણધરે સાંભળ્યું કે પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. તો પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, એક એકનો શબ્દનો અર્થ. પર્યાય એટલે શું? કે આ પુણપાપના પરિણામે પર્યાય કહેવાય. એ પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય ને આત્માપણે માનવો, દ્રષ્ટિ એટલે શ્રદ્ધવો, પુણપાપને આત્માપણે શ્રદ્ધામાં રાખવા, તેને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે પરિણામને પોતાના માનવા, એને વિપરીત શ્રદ્ધા કહેવામાં આવે છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. અને એ દ્રષ્ટિના બે ભેદ, એક સમ્યક અને એક મિથ્યા, એક સાચી દ્રષ્ટિ અને એક વિપરીત દ્રષ્ટિ. સાચી દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહેવાય અને વિપરીત દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. હવે પુણપાપના પરિણામ મૌલિક છે, કર્મબંધનું કારણ છે, સંસારમાં રખડાવે છે. જે ભાવ સંસારમાં રખડાવે એ ભાવને પોતાના માનવા, એને પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ એટલે મિથ્યા શ્રદ્ધાંત કહેવામાં આવે છે. અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. હવે ઉલટું, આ પર્યાય દ્રષ્ટિ તો છે અનંતકાળથી, હવે દ્રવ્ય દ્રષ્ટિ થવાનો જયારે કાળ આવે છે, જીવને નિકટ ભવિ છે, ખોરાક ખાવામાં તો એનો ભોગ થવાનો છે, ત્યારે એની પાત્રતા યોગ્યતા અને કોઈ કેનારા એવા સંતો અથવા શાસ્ત્રો એને મળે છે, સાંભળે છે કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. પોલાની સામે કોણાથી વિરુદ્ધ એટલે અવિરુદ્ધ. દ્રવ્ય એટલે ભગવાન આત્મા, જે છે જ્ઞાનમય આત્મા, તે જ્ઞાયક છે. હું ચિદાનંદ આત્મા છું, મારામાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, મારામાં કર્મ નથી, શરીર નથી, એનાથી હું જુદો અને જ્ઞાન આનંદથી અભિન્ન એવો મારો આત્મા છે. જે ત્રણેય કાળ તેને પંચમ ભાવ કહ્યો, ત્રણેય કાળ જેનું સ્વરૂપ પડતું નથી, એવો ને એવો આ એ જ્ઞાનને આનંદની ખાણ છે. ઉત્કૃષ્ટ ખાણ કાળ આવ્યું હતું ખજાનો ભેરો ચંદરમાં. એવો જે દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, દ્રવ્ય સ્વભાવ આત્માનો જેવો છે, એ સ્વભાવને શ્રદ્ધામાં લેવો તેને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને દ્રવ્યને શ્રદ્ધામાં લીધું તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, સમ્યક એટલે સાચી, સમ્યક એટલે સાચી. આ કિશોરભાઈના ડ્રાઈવર પછાડે બેઠા છે, આમ કરે છે, ક્યાં ડ્રાઈવર છે? તો આત્મા ભગવાન છે. કોણ ડ્રાઈવર ને કોણ શેઠ? કિશોરભાઈ શેઠ ને એ ડ્રાઈવર એમ છે નહીં. આ બધા આત્મા ભગવાન છે, જુટી છે. આત્મા છે ને બધા, એ મારી વાત પોતાની વાત છે ને. આ શરીરને મારું માનવું એ તો મૂર્ખાય છે, એમ પરિણામને મારા માનવા એ મૂર્ખાય છે. કેમ કે પરિણામ નાશવાન છે, પરિણામ સારા નથી. પરિણામમાં મમતા છોડી દે. મમતા કરવી હોય તો તને મમતાનો વિષય આપું કે શુદ્ધાત્મા મારો. મમતા કરવી છે ને તારે મારા પણ આપવું છે ને, તો થાકને અહીંયા કે શુદ્ધાત્મા અવિનાશી તત્વ જ્ઞાનાનંદ પરમાત્મા હું છું. એમ જો પરમાત્મામાં દ્રષ્ટિને થાપે એટલે શ્રદ્ધાને થાપે, તો તેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. કાંઈ લાંબુ નથી, કાંઈ શાસ્ત્ર ભણવા નથી, કાંઈ જાજા સંસ્કૃતની જરૂર નથી. ઊંચા છાપ હોય તો ખ્યાલ આવી જાય કે પુણપાપના ભાવ મારા ભાવો નથી, મલિન ભાવ છે, દુઃખના દેનારા છે, કર્મબંધના કારણો છે. એનાથી જુદો હું તો જ્ઞાનમય આત્મા છું. જાણનાર તે હું અને પુણપાપના ભાવ જેમાં જાણવાની ક્રિયા નથી, માટે જે પરિણામ મારા નથી, જેમાં જાણવાની ક્રિયા થાય છે એ પણ મારી નથી, તો જેમાં જાણવાની ક્રિયા ન થાય એ પરિણામ મારા ક્યાંથી હો? સૂત્ર વાત છે, ગાથા ઊંચી છે. પુષ્પાપના પરિણામમાં તો જાણવાની ક્રિયાનો જ અભાવ છે, એ તો આંગળા છે, એ તો આત્માના ખરેખર પરિણામ પણ નથી. પણ જેમાં જાણવાની ક્રિયા થાય, મતિ સુજ્ઞાન, બૌદ્ધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન ને કેવળ જ્ઞાન, જેમાં જાણવાની ક્રિયા થાય, તે જાણવાની ક્રિયા જેમાં થાય એ ભાવ પણ મારા નથી. આ જે નિષ્ક્રિય સ્વભાવ છે, જેમાં ક્રિયાનો અભાવ છે, એવો સ્વભાવ વાળો છે. એમ ન સમજવું કે આ વાત સૂક્ષ્મ છે, એમ ન લેવી, મને સમજાય એવી છે, હા પાડી, રૂચિપૂર્વક ખ્યાલ રાખે તો થોડું સમજાય, આજે થોડું સમજાય, કાલ વધારે સમજાય. આ ગોસરભાઈ કહેતા હતા કે દોઢ વર્ષ પહેલા હું કાંઈ એટલું સમજતો નહોતો, આ દોઢ વર્ષમાં ઘરો ઉઘાડ થઈ ગયો. તો એ ક્યાંથી ઉઘાડ આવ્યો? અંદરમાંથી આવ્યો. પોતાની રૂચિ હોય તો સમજાય, ન સમજાય એવું કાંઈ, પોતાનું સ્વરૂપ છે. પોતાની બેંક બેલેન્સ જોવી છે એમાં કોણ ના પાડે? બીજાની બેંક બેલેન્સ જોવા જાય તો લોકો છે કે ભાઈ ચીઠી લાવો શેઠની, એને નહીં મળે બેલેન્સ. એમાં પોતાનો જે સ્વભાવ છે, જાણનાર 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 જાણનાર, જાણક તત્વ નાયક તત્વ નાયક તત્વ, જાણવાની જે ક્રિયા થાય એ ક્રિયાથી પણ આત્મા ભીન છે, એ ક્રિયાનો પણ મમતા છોડી દે. કેમ કે એક સમયની અવસ્થા છે, સોના જેવા સોનાના પરિણામે સોનું નથી, એમ આત્માને પ્રસિદ્ધ કરનારા જ્ઞાનના પરિણામ તે પણ આત્મા નથી. એનાથી પણ આત્મા જુદો છે, એનાથી આત્મા અધિક છે. એ હું છું એમ તું દ્રષ્ટિ દે તો તને સમય પ્રસન્ન થશે. હવે એક એક એના સ્વરૂપનો વિચાર કરે છે, પરિણામનો. પેલું શાયક ભાવ આત્મામાં નથી, એમ જે આચાર્ય ભગવાને મૂળમાં કહ્યું એના સંક્ષેપમાં તો કહી દીધું, હવે ટૂંકાણમાં કરે છે હજી વાત, પછી વિસ્તારથી પાછી વાત કરે છે. કર્મોના ક્ષય જે ભાવ હોય તે શાયક ભાવ છે. કર્મોના ક્ષય, જેમ કે દર્શન મોહ છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહિની હણાય તો તે પાઠ શ્રીમદજીનો વાક્ય છે. આઠ પ્રકારના કર્મ ભગવાને કયા છે? નિમિત્ત પણ કર્મ કંઈ જીવને સુખી દુઃખી કરતા નથી, એ તો તદ્દન ખોટી વાત છે. દુઃખી થાય છે પોતાના અજ્ઞાનથી, અને સુખી થાય છે આત્માના જ્ઞાનથી, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. સુખી થાય તો આત્માના જ્ઞાનથી સુખી થાય, અને દુઃખી થાય તો પોતાના આત્માને ન જાણે તો દુઃખી થાય. દુઃખ કા કારણ પૂજે તેરા અજ્ઞાન હૈ. કર્મનો હૃદયથી જે દુઃખી નથી થતો, પોતાના અજ્ઞાનથી પોતે દુઃખી થાય છે. અજ્ઞાન એટલે શું? કે પોતાને ભૂલી જવો, પોતાના સ્વરૂપને ભૂલી જવો, અને પરને પોતાનો માનવો. શ્રીમદજીનું વાક્ય છે, જીવની ભૂલ એટલી કે પોતાને ભૂલીને પરને પોતાનું માનવું, આ એ અજ્ઞાન છે. ને અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે. એમાં આઠ પ્રકારના કર્મમાં એક મોહ નામનું કર્મ છે. મોહના પાછા બે ભેદ છે, એક દર્શન મોહ અને એક ચારિત્ર મોહ નામની કર્મની પ્રકૃતિ છે. એમાં દર્શન મોહના ક્ષયથી જે ભાવ થાય તેને ક્ષાયિક સમ્યક દર્શન કહેવામાં આવે છે, જે અત્યારે વિદ્યમાન નથી, એ કેવળીને શુદ્ધ કેવળીના સમીપે જ થાય. અત્યારે ઉક્ષમ અને ક્ષોક્ષમ બે ભાવ થાય. કે કર્મોના ક્ષયે જે ભાવ હોય તેને ક્ષાયિક ભાવ કહેવાય, ક્ષાયિક ભાવ એ જીવના પરિણામ છે અને ક્ષાયિક ભાવની વ્યાખ્યા એ છે કે જે પરિણામમાં કર્મનો અભાવ થઈને થાય તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. હવે એમાં આઠ પ્રકારના કર્મ છે. એમાં એક મોહ નામનું કર્મ છે. એ મોહની કર્મ ના બે ભેદ છે, એક દર્શન મોહ અને એક ચારિત્ર. એ ઉદગલ પરમાણુ છે, એમાં ચેતનાનો અભાવ છે. એ જળ કર્મ છે. જળ એ જળ કર્મ પોતાને જાણતા નથી અને આત્માને પણ જાણતા નથી એવા ભગવાને કર્મ કયા છે. નિમિત્તપણે એ નિમિત્તપણે છે, ઉપાદાનપણે નથી. ઉપાદાનપણે તો આત્માના પરિણામને ઉપાદાન કહેવાય અને એને નિમિત્ત કહેવાય. હવે એ દર્શન મોહનો ક્ષય થાય છે. એ ક્ષય જેમાં નિમિત્ત થાય એવા આત્માના પરિણામને ક્ષાયિક સમ્યક દર્શન કહેવામાં આવે. એ ક્ષાયિક સમ્યક દર્શન અત્યારે આ કાળમાં નથી, પંચમ કાળમાં ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી. ઉપશમ થાય અને ક્ષોપશમ થાય. ક્ષાયિક સમ્યક દર્શન હંમેશા કેવળી સુખેવળીની સમીપે થાય છે. અત્યારે પંચમ કાળમાં કેવળી સુખેવળી ગંધળાદીનો અભાવ છે, તેથી એને એ પ્રકારની પોતાનો સાર્થી યોગ્યતા છે ન થવામાં અને નિમિત્તનો પણ એ પ્રકારે અભાવ છે. એ હોય તો થાય એવો નિયમ નથી. કેવળી સુખકેવળીની સમીપે જાય તો ક્ષાયિક સમયે દર્શન થાય એવો નિમિત્ત એવો નિયમ નથી. એ તો પોતાના ઉપાદાનથી પોતાના આત્મામાં ઠરે તો ક્ષાયિક સમયે દર્શન થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત માત્ર છે પર પદાર્થ, નિમિત્ત આત્માના પરિણામને બળાત્કાર કરતો નથી. એને કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ તેને કહેવામાં આવે છે. દર્શન મોહનો ક્ષય થયો તો એને ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય, શ્રદ્ધાગુની પર્યાય. અને ચારિત્ર મોહનો ક્ષય થયો તો તેને યથાખ્યાત ચારિત્ર કહેવાય. દર્શન મોહ એ ક્ષાયિક સમ્યક દર્શનમાં નિમિત્તપણે બાધક છે અને યથાર્થાત ચારિત્ર થવામાં નિમિત્તપણે બાધક ચારિત્ર મોહનો ઉદય આદિ છે. એનો જ્યારે અભાવ થાય ત્યારે બારમા ગુરુસ્થાને ક્ષાયિક સમ્યક દર્શન ક્ષાયિક ચારિત્ર કહેવાય. એનો પણ અત્યારે અભાવ છે. ક્ષાયિક સમ્યક દર્શન પણ નથી અને ક્ષાયિક ચારિત્ર પણ અત્યારે વિદ્યમાન નથી. કેમ કે ક્ષાયિક ચારિત્ર તો કે જ્યારે સાધુ પોતે સ્વભાવમાં લીન થઈ શુક્લ ધ્યાનની શ્રેણી માટે લીન થાય ત્યારે બારમું ગુરુ સ્થાન આવે છે. ક્ષપક શ્રેણી વખતે તો બારમા ગુરુ સ્થાનમાં આમ આંખના પલકારા જેટલા કાળમાં બારમું આવે તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તરત જ એને ક્ષાયિક ચારિત્ર કહેવાય. એ ક્ષાયિક એક ક્ષાયિક ભાવ શ્રદ્ધાની પર્યાયનો ક્ષાયિક ભાવ અને ચારિત્રની પર્યાયનો ક્ષાયિક ભાવ એ કર્મણા ક્ષય થાય છે. બે વાત કરી. ત્રીજું જ્ઞાનાવત કર્મનો ક્ષય થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ કેવળ જ્ઞાનની પર્યાયનું નામ ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક કેમ કહ્યું કે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થયો, જ્યાં ક્ષય થયો ક્ષય થવાનો એનો કાળ અને આ ક્ષાયિક ભાવ થવાનો પોતાનો સકાળ, એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. કરતા કર્મ સંબંધનો અભાવ છે. આ બધા વિષયો જાણવાથી એનું જ્ઞાન એકદમ ચોખ્ખું થઈ જાય છે અને ખ્યાલ આવવા માટે સ્પષ્ટ કે આને પરિણામ કહેવાય અને આ પરિણામમાં આ નિમિત્ત છે. ખાલી જાણકારી એ પરિણામથી પણ આત્મા ભિન્ન છે, ક્ષાયિક ભાવથી પણ આત્મા એવો અંદર ગુપ્ત ગુફામાં ભગવાન આત્મા બિરાજમાન છે. અંતર્મુખ થાય તો એને ભગવાન આત્માના દર્શન અત્યારે આ કાળમાં થાય છે. એને સમ્યક દર્શન કહેવાય. એને અવિરતી સમ્યક દ્રષ્ટિ કહેવાય. વિરતી એટલે પાપના પછકાણ નથી, પાપનો હજી ત્યાગ થયો નથી, પાપના પછકાણ નથી. એક દેશ પછકાણ તો પાપના પંચમ ગુણસ્થાને, સર્વદેશ પાપનો ત્યાગ છઠ્ઠે ગુણસ્થાને આવે. આ બધી પુરુષાની પરિપાટી શું કાંઈ તત્વનો લોપ થઈ ગયો, કોઈ તત્વનો અભ્યાસ કરે નહીં. અમારા ઝવેરીભાઈ જેવાનો વિચાર આવ્યો કે અમારે તો આ તત્વોનો અભ્યાસ કરવો છે. એમાં વળી આ અમિતાબેન આવી ગયા તો થોડો અભ્યાસ ચાલશે, જ્યાં ઝીરો કાઢે ત્યાં સુધી આ થાય. અરે પ્રભુ, આ મનુષ્ય ભાવ મળવો અને જીનવાણીનો યોગ થવો મહાદુર્લભ છે. સમસ્ત ચક્રવર્તીના વૈભવ કરતા પણ વૈભવ કુંજ વધી જાય ત્યારે તો મનુષ્ય ભાવ અને જીનવાણી કાન પર મળે. હા, અને એનો રૂચિકરણ કામ થઈ જાય. જીનવાણી મળે એનાથી સંતોષ માનવા જેવો નથી. એ જીનવાણી મારા સ્વરૂપને કેવું કહે છે એવો ખ્યાલમાં લે, અંતર ધ્યાન કરે, દ્રષ્ટિ અંતર દે, આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય, તેને સમ્યક જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ કહેવામાં. એક શાયિક ભાવ કેવળ જ્ઞાનમાં ઉતાઈ દે, કેવળ દર્શનાવન કર્મનો ક્ષય થાય છે. કેવળ દર્શનાવન કર્મનો ક્ષય થાય છે ત્યારે તેને કેવળ દર્શન ઉપયોગ પ્રગટ થાય છે. એક સમયમાં જાણે દેખે, જે સમયે જાણે એ સમયે દેખે, જે સમયે દેખે તે સમયે જાણે, એમાં કાળભેદ નથી. એક સમયમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ પ્રગટ થાય છે, બે સમય નથી. કોઈ મત કહે છે કે પેલા સમયે દર્શન ઉપયોગ, બીજા સમયે જ્ઞાન ઉપયોગ, વાત ખોટી છે. પછી અંતરાય કર્મનો ક્ષય થાય છે. ઘાતિકર્મની વાત ચાલે છે, ચાર ઘાતિ ને ચાર અઘાતિ. ઘાતિ કર્મનું જીવી ગુણમાં ઘાતવામાં નિમિત્ત થાય. શું અનુજીવી ગુણ ને કાંઈ ખબર નથી. પોતાના ઘરમાં શું માલ ભેરો છે એની એને ખબર નથી, અને બહારની પંચાયતમાં સોઈ ગયો છે 24 કલાક, પોતાને ભૂલી ગયો. અરે સાઈડ બિઝનેસ તો શરૂ કરો. હું મુંબઈમાં જાઉં ને ભાઈ, કે આ કહું કે સાઈડ બિઝનેસ તો શરૂ કરો, મેઇન બિઝનેસ તો પછી. સાઈડ બિઝનેસ એટલે શું? કે તમારા વેપાર ઉજાણમાં તમે પડ્યા છો તો એટલું તો કરો કે કલાક બે કલાક તો કાઢો ટાઈમ. તુલસીદાસે કહ્યું, આધી મેં ગઈ આજ, આધી મેં પુણ્યા. અડધો કલાક તો કાઢ, અડધો કલાક ન કાઢ તો 5 કલાક તો તારા આત્મા માટે કાઢ. પણ એને ટાઈમ નથી. પછી જમ જયારે આવશે ત્યારે ટાઈમ આપશે કે જમ તો કોઈ આવતો નથી. આ તો એક ઉપમા છે, સમજી ગયા? મરણ આવે ત્યારે કોઈ કે છે કે તારા સ્વભાવમાં શું ભેગું છે તને ખબર નથી. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા અને એના સંતો એ શાસ્ત્ર દ્વારા જગતના જીવોને માર્ગદર્શન આપે છે. એક શાયિક ભાવ અંતરાય કર્મનો અભાવ થાય છે ત્યારે અનંત વીર્ય પ્રગટ થઈ જાય છે. 12મા ગુણસ્થાન સુધી અંતરાય કર્મનો ક્ષય નથી થયો, એ જ્યાં 13મા ગુણસ્થાનનો ઉત્પાદ થાય ત્યારે અનંત વીર્ય પ્રગટ થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. વીર્ય એટલે આત્માની શક્તિ. વીર્ય નામનો આત્મામાં એક ગુણ છે, ટીકાળી સ્વભાવ છે આત્માનો, કે જે વીર્ય જ્ઞાન દર્શનના આનંદને રચે અને વેદે, વેદે તોય થાકે નહીં, એને અનંત વીર્ય કહેવામાં આવે છે. એવા પરિણામને પરમાત્મા ક્ષાયિક ભાવ કહે છે. એક ક્ષાયિક ભાવ આત્મામાં નથી, કર્મ તો આત્મામાં નથી, પણ કર્મના ક્ષય થતો ભાવ એ પણ તારો નથી, એ પરભાવ છે. ખરેખર તો પરદેવ છે. મમતા છોડી દે, એનું જ્ઞાન રહી જાય, જ્ઞાન રહી જાય પરિણામ, પણ મમતા છૂટી જાય છે. એ મમતા છૂટવી તેને ધર્મની શરૂઆત કહેવામાં. હજી તો પરિણામ પ્રત્યે મમતા, આ દેહ પ્રત્યે મમતા છૂટતી નથી તો પરિણામે મમતા ક્યાંથી છૂટે? આ દીકરો મારો, દીકરી મારી, આનું કરી લઉં પછી ધર્મ કરવું, આનું કર્યા પછી ધર્મ કર્યું, એમ કરતા કરતા આવ્યું પૂરું થઈ જાય ને વાતનું રહી જાય. ગુરુદેવ ફરમાવતા હતા કે જો અહીંયા તું ધર્મ પામો નહીં અને જાય તો ક્યાંય માસીના ઘર નથી, એમ કહેતા હતા. ક્યાંય માટીના ઘર નથી કે તને આવકાર આપે, પણ જો આત્માનું ભાન તને થયું તો તારે કોઈ આવકારની જરૂર નથી, બધી દીદી તને મળી જશે, તારી પાસે જ છે, જ્યાં જાય ત્યાં આનંદ આનંદને આનંદ જ આવશે તને, એમાં પરમદાર્થની આહારની પાણીની તને જરૂર નહીં પડે, એવો આત્માનો સ્વભાવ સ્વાધીન રહેલો છે, પરની બિલકુલ અપેક્ષા નથી એવો આત્માનો સ્વભાવ. એ ચાર ભાવો આત્મામાં નથી, શાયિક ભાવો આત્મામાં નથી, મમતા છોડી દે. જીવના પરિણામ કહેવાય પણ તે જીવ ન કહેવાય, સોનાના પરિણામને સોનાના પરિણામ કહેવાય, લોઢાના પરિણામ નથી, ચાંદીના પરિણામ નથી, પણ એ પરિણામ પોતે સોનું નથી, પરિણામ તો નાશમાં છે, સોનું તો નિત્ય છે, પરિણામ તો નિત્ય છે. જે પરિણામમાં મમતા કરે છે બેનો, અને સોનીને પરિણામમાં મમતા નથી, એને સોનાની કિંમત છે, પરિણામની કિંમત નથી, ઘાટની કિંમત નથી. કાલ રાત્રે લાગુ રાખો, બેસી જાય મગજમાં, પ્રભુ એક વાત, પ્રભુ તું તારી ગરમી વાત સાંભળતું, પ્રભુ છો આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે, પ્રત્યેક આત્મામાં હો, પ્રત્યેક આત્મા પ્રભુ છે, પ્રત્યેક આત્મા વિભુ છે, પ્રભુત્વ નામની એવી એક આત્મામાં શક્તિ છે. અખંડ પ્રતાપમાં છે આત્મા, એનો પ્રતાપ કોઈ ખંડિત કરી શકે, કોઈની તાકાત નથી કે પ્રતાપનું ખંડન કરી શકે, અને સ્વતંત્રથી સ્વભાવમાં એવી એક આત્મામાં શક્તિ, તેને પ્રભુત્વ શક્તિ કહેવામાં આવે. બધા આત્મા પ્રભુ છે અને બધા આત્મા વિભુ છે, વિભુત્વ નામની શક્તિ છે એવી, કે બધા ગુણોમાં એ પથરી જાય છે, ફેલાઈ જાય છે એવી વિભુ નામની શક્તિ છે. પ્રભુએ તુને વિભુ પણ તો આ એવા આત્માને યાદ તો કર, અને સાઈડ બિઝનેસ તો શરૂ કરી દે, અડધી કલાક કલાક બે કલાક. અમે એમ નથી કહેતા તું સાધુ થઈ જા પહેલા શરૂઆતમાં, કે તું ઘર બાર છોડી દે, કુટુંબ છોડી દે, વેપાર છોડી દે, એમ નથી કહેતા ભાઈ, તું કલાક બે કલાક તો ટાઈમ થાય સાઈડ બિઝનેસ, પછી તને જો એમાં રૂચે તો આ મેન કરી નાખીએ, એવું બધું નફો દેખાય, તને લાભ દેખાય, વેપારમાં લાભ દેખાય તો લાભ દેખાશે, લાભની જ વાત છે. એમાં ઇન્કમ ટેક્સ લાગે, સેલ ટેક્સ કે ઇન્કમ રેટ પડે છે, આયુનો ભાગ, આ ધર્મમાં કોઈ ભાગ માગે ત્યારે નફો નુકસાન નહીં, વન વે ટ્રાફિક, નફો નફો ને
નફો
નફો, પણ એને ધૂપતું નથી. અને સત્ય વાત કિનારા પણ બધી વ્યવહારની વાતો ગપ્પા મારે, આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય, બધા ગપ્પા. સર્વજ્ઞ ભગવાને કહ્યું કાંઈ, જગત દ્રષ્ટિ કંઈ કર્યું. કર્મોના ક્ષય જે ભાવ થાય, આ 2000 પહેલાનું શાસ્ત્ર છે, તાલપત્ર પર લખેલું છે. ગુજરાતથી 80 માઇલ દૂર એક કોંદો હિલ છે, કોનુર નો અર્થ તામિલમાં સોનું થાય છે, કોનુર હિલ નામ છે, કોનુર હિલ, તો કોનુર નું નામ થાય છે સોનું, એ સોનાની ટેકરી, સોનાની ટેકરી કહેવાય છે. એ વખત 2000 વર્ષ પહેલા ત્યાં શાસ્ત્ર લખ્યા છે. કર્મોના ક્ષય જે ભાવો છે, ક્ષાય, એ ક્ષાય ભાવનો આત્મામાં ભાવ છે, એ પરિણામનો આત્મામાં ભાવ છે, તે માત્ર પરિણામનું કરતા નથી, એ પરિણામનો અભાવ છે માટે પરિણામનો જ્ઞાતા નથી, કરતા પણ નથી ને જ્ઞાતા નથી, એ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય તો જ્ઞાય ભગવાન આત્મા છે, ધ્યાનનું ધ્યેય નાયક આત્મા, અને જ્ઞાનનું જ્ઞેય પણ આ આત્મા છે. આનું ધ્યાન ન કર્યું, બધાનું ધ્યાન કર્યું, પરનું આ છે ને, એ સ્વભાવની કથા છે. જેમ જેમ તમે એને શાંતિથી ભૂતો ભલન કરો, તેમ તેમ તમારા સ્વરૂપનું તમને ચોખ્ખું માન થવા માંડે, કે હું તો આવો છું, હું આમ માનતો હતો પણ એ મારી માન્યતા ખોટી હતી, એ પરિણામ મારા નથી, કેમ કે પરિણામ નાશવાન છે અને હું તો અવિનાશી છું, હું તો અવિનાશી છું, આત્મા કોઈ મરતો નથી, દેહ મરે છે, હું નથી મરતો, અવિનાશી આત્મ સ્વરૂપ. અને ભય છેનો લાગી ગયો જ મરણનો, આત્મા મરતો જ નથી, આત્મા અવિનાશી તત્વ નિત્ય ધ્રુવ પરમાત્મા છે. એમાં આ નાશમાન જે ભાવો મારા નથી, મમતા છોડી દે, આત્માના જ્ઞાન પછી એનું જ્ઞાન રહી જશે, પણ મમતા છોડી જશે. મમતા છે તે સંસાર છે, પરિણામનું હોવું તે સંસાર નથી, દેહનું હોવું તે સંસાર નથી, મકાનનું હોવું તે સંસાર નથી. સંસાર ક્યાં વસે છે કે પોતાના મિથ્યા અભિપ્રાયમાં, મિથ્યા જ્ઞાનમાં, અજ્ઞાન ભાવને સંસાર કહેવાય. આ કુટુંબ પરિવાર તે સંસાર નથી, એ કુટુંબ પરિવારે મારા એવો જે મમત્વનો ભાવ, તેને પરમાત્મા સંસાર તત્વ કહે છે. હવે સંસાર તત્વ ક્યાં રહીએ છીએ એની ખબર નથી, એ વિપરીત પરિણામનું નામ સંસાર છે. અવિપરીત સાચા પરિણામનું નામ મોક્ષ માર્ગ છે, અને પૂર્ણ પરિણામનું નામ મોક્ષ છે. એનાથી ભગવાન આત્મા જુદો છે. એ પરિણામથી જુદા આત્માને જોઈએ તો પરિણામ તો આપોઆપ સુધરી જશે, સુધારવા નહીં પડે. કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. આ ભૂમિ છે ને, અહીંયા 99 કરોડ મુનિઓ નો બોક્સ થયો, છાપી ઉપર અહીંયા બોક્સમાં બિરાજમાન, અહીંથી બોક્સ થયો. આપણે જે બેઠા છે ને, અહીંયાથી સમશ્રેણી 99 કરોડ મુનિઓ, આ બધી આ મુનિની ભૂમિ છે બધી. પૂર્વકાળમાં મુનિ સાધના મુનિ સુરત સ્વામી થયા ને, એના વખતમાં રાજચંદ્રી જીત્યા એ વખતની આ ભૂમિ. ત્યાં અમે યાત્રાએ ગયા હતા, ત્યાં રામચંદ્રજીનો મોક્ષ સુગ્રીવ હનુમાન 3 પ્રતિમા સાથે છે. શું નામ ગામનું? માંગીટુંગીના પાળ પર જે પ્રતિમાઓ છે. પ્રભુ એક વખત તું તારા પ્રભુને જો, પ્રભુને ભૂલી ગયો છું, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છું. શાસ્ત્રમાં વચન છે કે પોતાના નિજ પરમેશ્વરને ભૂલી ગયો હતો. જેવી રીતે વીંટી હાથમાં હોય, વીંટી હાથમાં હોય, ઉઠી બંધ થઈ ગઈ, મારી વીંટી ખોવાઈ ગઈ, વીંટી ખોવાઈ ગઈ, વીંટી ખોવાઈ ગઈ. ગામમાં ઘર આપવું હોતે ફેંદે, પણ વીંટી ક્યાંથી મળે? અને જે ખરે વીંટી તો અહીંયા હતી, હું તો વાંધો હતો, એમ પોતાના પરમેશ્વરને પોતે ભૂલી ગયો છે. આ હા હા, પોતાના પરમેશ્વરને પોતે ભૂલી ગયો છે. હો હા, પોતે પરમેશ્વર છે, બાબર નથી. આ દેહ છે તે લોકકર્મ છે, આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે, રાગાદી તે ભાવ કર્મ છે. એનાથી જુદો પરમાત્મા અંદર બિરાજમાન છે. જોઈ લે તને દેખાશે, ઇન્દ્રિય જ્ઞાનથી નહીં દેખા, એ જાત્યાંતર જ્ઞાન પ્રગટ થાય છે. નવું અતિન્દ્રિય જ્ઞાન જેને કહેવામાં આવે છે, એ જ્ઞાનથી આત્માને જાણી લે તો ભવનો અંત, ભવનો અંત કયો કે દુઃખનો અંત, કયો અલ્પકાળમાં મોક્ષ થાય, થાય ને થાય, કોલ કરા, મોક્ષ થાય. કોઈને પૂછવાની જરૂર, જ્યોતિષને પૂછવું ના પડે કે મારો મોક્ષ ક્યારે થશે, એ પોતે જ્યોતિષી બની ગયો, ત્રિકાળ વહેતા. કોઈને એમ લાગે કે આ નાના મોઢે મોટી વાત કરતા છે, ભાઈ તું નાનો નથી, પ્રભુ તું નાનો નથી, તું તો પરમેશ્વર છો ભાઈ, આ પ્રભુ તું તો ભગવાન છો ને, બીજ પરમેશ્વરને ભૂલી ગયો છે એની યાદ કર, જે વીટીને ભૂલી ગયો હતો અને પછી વીટી યાદ આવી, આ હારી વીટી, એમ પોતાના પરમેશ્વરને પોતે ભૂલી ગયો હતો એ જ્ઞાન, અને પોતાના પરમેશ્વરને જાણ્યો એને જ્ઞાન કહેવામાં આવે છે. વાત તો ટૂંકી ને ટચ છે, પોતાને પરમેશ્વરને ભૂલી જવું એમનું અજ્ઞાન. સંસ્કૃત નથી આવતું માટે અજ્ઞાન નહીં, એબીસીડી નથી આવતી માટે અજ્ઞાન નહીં, બેને બે કેટલા આવે એ ખબર નથી, એમનું અજ્ઞાન નથી. કોક હશે કે બેને બે ચાર નથી આવતા, અને બેને બે ચાર નથી આવતા એને પરમેશ્વરનું જ્ઞાન થયું લે એ અભણ છે, ઠામ પાસે ઉટકે છે તો પણ હું જાણનાર છું ભગવાન છું ભગવાન છું. અહીં કામવારી બેન કામ કરે છે ને તો એને શિક્ષા આપી થોડી. હવે તો એ એમ કે છે કે આપણા તો કાયમી ભગવાન હે, મેં તો જાણનાર કરનાર. આ આ આ આ જો આત્મા છે ને, આત્મા છે એમાં શું. આમ બોલે છો બેન ભાઈ પાછું રૂટકે છો, એ તો બહારના સંયોગ છે એમ કાંઈ. ધનવાન કે નિર્ધન આત્મા નથી, ધનવાન કે નિર્ધન આત્મા નથી, એ તો બહારના સંયોગ કુંજને પાપના ફળ છે. એનાથી ભગવાન આત્મા જુદો જાણનાર છે, અને જાણનારની જો ધૂન લાગી ગઈ તો જાણનાર જણાયા વગર રહેશે નહીં, ચમત્કાર થશે ચમત્કાર. જીવનનો ચમત્કાર છે આત્માનો અનુભવ કરવો એ, કે જાણનારું જણાય છે બસ, એટલામાં તો બારનો સાર આવી જાય છે. વખત થઈ ગયું જો અહીંયા રાત્રે 8 થી 9 અમે ચર્ચાનો ટાઈમ રાખ્યો છે, એટલે જો અનુકૂળતા હોય તો ત્યાં ઘરે
રાત્રે
તમે એક નહીં 100 પ્રશ્ન પૂછો. અત્યારે જરા હું બોલું ને તો થાક લાગે, એટલે જેનાથી પછી તમે 8 થી 9 આવો, 1 કલાક રાખ્યો, ખૂબ પ્રશ્ન કરજો, જેટલા કરવા હોય ત્યાં કરી શકાય, કઈ વાંધો છૂટથી, સંકોચ નહીં રાખવાનો પ્રશ્નમાં, સંકોચ નહીં કરવાનો. વસ્તુ
છે જયારે આત્માને કોઈ વસ્તુ લાગતી નથી તો પછી આત્મા નિગોદમાં કેમ જાય છે, કેમ દેવતા
પોતાના અજ્ઞાનથી જાય છે, પોતાનું જે અજ્ઞાન છે પોતાના પરમેશ્વરે ભૂલી ગયો તો નર્ક નિગોદમાં જાય ને, અને પોતાના પરમેશ્વર યાદ કરે તો મોક્ષમાં જાય. જીધી વાત છે એ આપણે રાત્રે ચર્ચા કરીએ. બોલો સ્તુતિ.
સવારમાં 9:30 થી 12:30 ફરી